ગુરુનું કૃપા ફર આ મળ્યું, મૂળ થઈ મતી મારી, ગઈકાલ આજ તણી બધી વણસી સ્મૃતિ મારી, તડતડ તૂટી ગઈ એ પ્રીતિ હું પર હતી મારી, નવરંગી દુનિયા પલકમાં વણરંગી થઈ મારી, ગુરુના મૌન સિંધુમાં સંશયો સૌ સમી ગયા, અણુએ અણુએ મારા ગુરુ પોતે રમી રહ્યા. મતંગ નામના એક ઋષિ હતા, પંપા સરોવરની નજીક તેમનો આશ્રમ હતો. ઋષિના નામ પરથી આસપાસની ભૂમિ મતંગ વન નામે પ્રસિદ્ધ હતી. મતંગ ઋષિને સબરી નામે એક શિષ્ય હતી, તે મહા તપસ્વીની હતી. મતંગ ઋષિ પોતાના મરણ પછીની આશ્રમની વ્યવસ્થા સબરીને સોંપી ગયા હતા. રાક્ષસોથી ભરેલા વનમાં આશ્રમની વ્યવસ્થા સંભાળવી અને તપમાં આગળ વધવું એ કંઈ સહેલી વાત નથી, પરંતુ સબરી એ બંનેમાંથી પાર ઉતરી. આસપાસના પ્રદેશમાં તેની ખ્યાતિ પણ સારી ફેલાઈ ગઈ. એટલામાં એણે રામ લક્ષ્મણના આવવાના સમાચાર સાંભળ્યા. રામનો વૃત્તાંત તે જાણતી હતી. સત્યની ખાતર વનવાસ ભોગવતા અને ઋષિમુનિઓના હિતને માટે રાત દિવસ રાક્ષસોની સામે જીવસટોસટના યુદ્ધ ખેલતા રામના દર્શન કરવા તે અધીરી બની ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી તો રામ સિવાય બીજાનું તેના મતમાં રટણ નહોતું, તેની જીભે બીજો ઉચ્ચાર નહોતો. રામ આવશે એટલે તેમને અહીં બેસાડીશ, આમ બેસાડીશ, તેમને આમ જમાડીશ, આવી આવી કલ્પનાઓ તે રાત દિવસ કર્યા કરતી હતી. તેનું મન રામમય બની ગયું હતું. એવામાં રામ લક્ષ્મણ તેના આશ્રમમાં આવ્યા. તેમને જોઈ તે સામે દોડી. રામ અને લક્ષ્મણે તેને તપસ્વીની જાણી, તેના પગમાં પડીને પ્રણામ કર્યા. બંનેને વાલથી ઝૂંપડીમાં લઈ આવી સબરીએ તેમને આસન ઉપર બેસાડ્યા. પછી તેમની સામે હાથ જોડીને એ ઊભી રહી. રામે પૂછ્યું, તપોધન, હે સાધ્વી, હે સિદ્ધ, તારું તપ નિર્વિઘ્ને ચાલે છે ને? તેમાં હંમેશા વૃદ્ધિ થાય છે ને? તારી ગુરુ સેવા ફરીને? સબરીએ કહ્યું, હા, આજે મને લાગે છે કે મારા શરીરનું કામ હવે પૂરું થઈ ગયું છે. મારા ગુરુએ મને સોંપેલું કાર્ય મેં યથાશક્તિ પણ તેમની જ કૃપાથી કર્યું છે. પછી તેણે કેટલાક સરસ મીઠા ફળો બંને ભાઈઓને પીરસ્યા અને કહ્યું, તમારે માટે જ મેં વનવાસ કરીને આ ફળો ભેગા કરી રાખ્યા હતા. આજે તે ફળ પણ ધન્ય થયા અને હું પણ ધન્ય થઈ. પછી સબરીએ રામ લક્ષ્મણને પોતાનો આખો આશ્રમ ફરીને દેખાડ્યો અને જ્યાં જ્યાં પોતાના ગુરુ હોમ કરતા, ભણાવતા, તપ કરતા, વિરામ કરતા, સ્નાન કરતા, વલકલ સુકવતા, તે બધી જગ્યાઓ ખૂબ પ્રેમથી બતાવી. ગુરુની આ સ્મૃતિઓ યાદ કરતા કરતા તેની આંખોમાંથી અખંડ જલપ્રવાહ વહી રહ્યો હતો. એની ગુરુભક્તિ જોઈ રામ ખુશ થઈ ગયા. વનમાં ફરીને આવ્યા પછી સબરીએ કહ્યું, હવે મારું જીવન કાર્ય પૂરું થઈ ગયું છે, મને જવાની રજા આપો. રામે કહ્યું, તપસ્વીઓને કોણ રજા આપી શકે છે કે રોકી શકે છે? સબરીએ કહ્યું, મને તપસ્વી કહો છો? ના ના ના, હું તો ક્ષુદ્ર નારી છું, અધમમાંય અધમ છું, મારી બુદ્ધિ અતિ જડ છે, કહેલું કરવા સિવાય મારામાં બીજી કંઈ જ અક્કલ નથી. લક્ષ્મણે ધીરેથી કહ્યું, એ કંઈ ઓછી અક્કલ ન કહેવાય, એટલી કોનામાં હોય છે. રામે કહ્યું, ધન્ય છે એ નમ્રતાને જેને પ્રતાપે આજે આ વનમાં પશુ પંખીઓ પોતાનો સ્વાભાવિક વૈરભાવ ભૂલી હરીમરીને રહે છે અને આ ભૂમિ તપોભૂમિ બની રહે છે. પછી સબરીએ સ્વહસ્તે ચિત્તા સળગાવી તેમાં પ્રવેશ કર્યો. તેનું વૃદ્ધ શરીર બરીને ભસ્મ થઈ ગયું. વાલ્મીકીએ સબરીને માટે તપોધના સાધ્વી એવા શબ્દ વાપર્યા છે. એ ખાસ લક્ષમાં લેવા જેવા છે. એઠા બોલનો ઉલ્લેખ પણ ક્યાંય નથી. સ્ત્રીઓ પણ આશ્રમની સંચાલિકા બનતી અને બિહામણા વનોમાં નિર્ભયપણે વાસ કરતી એનું આ ઉદાહરણ છે. શસ્ત્ર સજ્જ પુરુષોને માટે પણ દુર્ભેદ એવા વનમાં સબરીનો આશ્રમ હતો.